भवसं भवभीति भेदनम् सुख संपद करुणा निकेतनम् व्रत दान तप क्रिया फलम् सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा। विक्रम संवत 2076 कार्तिक सुद छठ शनिवार तारीख 2/11/2019 श्री स्वामीनारायण मंदिर वड़ताल धाम द्वारा आयोजित आज मारे ओरडे नी कथा में आज बपोर पछी अपने कथा करवा जई रिया छी। गोमती किनारे कथा भाग 32 में आया छे। આજની કથા થોડીક સમજવામાં આપણને કઠણ પડે એવી છે, કદાચ કંટાળો પણ ચડે, માટે બધા ભક્તો સાવધાન। ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ। વાલા હરિકૃષ્ણ મહારાજ, હે દયાળુ, હે પ્રભુ, તમારો રદગત અભિપ્રાય યથાર્થ અમને સમજાવજો, અમે તો શું સમજી શકીએ તમારા વિશે। તમે તમારું જેમ હોય એમ સ્વરૂપ, જ્ઞાન, મહાત્મય બધું અમને જણાવવા કૃપા કરજો। અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય। આ જે વાક્ય છે, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, એ વાક્યમાંથી એવો અર્થ દ્યોતિત થાય છે કે ભગવાન શ્રીહરિ સર્વ કરતા છે, સર્વ કરતા। આ શબ્દ બહુ ઊંડો છે। આમાં કેટલાક પ્રશ્નો ઉઠે એવી વાત છે, પરંતુ સિદ્ધાંત તો એ જ છે કે ભગવાન એક જ સર્વ કરતા છે, બીજો કોઈ સર્વ કરતા નથી। હવે ધીમે ધીમે પ્રશ્ન ઉત્તર કરતા જઈએ, વાતને સમજતા જઈએ। પહેલો સવાલ એ છે કે શ્રીહરિ પોતાનું કર્તૃત્વ કઈ રીતે પ્રકાશે છે? પ્રશ્ન ધ્યાનમાં આવ્યો, એકદમ સાવધાન। જો મન થોડી વાર પણ બીજે ત્રીજે ગયું, ક્યાંક બીજે જોવા આંખ ગઈ અને બે ધ્યાન થયા, તો વાત કામમાંથી વહી ગઈ એમ સમજો। શ્રીહરિ પોતાનું કર્તૃત્વ કઈ રીતે પ્રકાશે છે એની આપણે વિગત સમજવાની છે। સર્વ કરતા તો એક શ્રીહરિ જ છે, આ શાસ્ત્ર માત્રનો અફર સિદ્ધાંત છે। આટલી વાત એક સમજી લ્યો કે આ શાસ્ત્ર માત્રનો અફર સિદ્ધાંત છે। હવે સર્વ કરતા તો એક શ્રીહરિ જ છે આવું વજન દઈને જ્યારે બધા જ જ્ઞાતાઓ, ઋષિ મુનિઓ, શાસ્ત્રો, વ્યાસ ભગવાન વગેરે કહેતા હોય, ત્યારે થોડુંક આપણે વિચારવું જોઈએ કે એ કેવી રીતે કરતા તો એક ભગવાન છે એમ માનીએ, પછી સર્વ કરતા, આગળ સર્વ શબ્દ મૂક્યો એ અતિ મહત્વનો છે। સર્વ કરતા ભગવાન છે કે કરતા ભગવાન છે? સર્વ કો એટલે એ ટુ ઝેડ એમનું કર્તૃત્વ ગણાય, પછી વળી વાક્યમાં જ છે, હરિ જ છે, એનો અર્થ એવો પણ થઈ શકે કે બીજો કોઈ કરતા જ નથી. માટે વાતને સમજવાની ખૂબ જરૂર છે, પાતિયા પાડી પાડીને સમજવી પડશે. તો પ્રથમ તો સર્વ કરતા એટલે શું? તો અસંકોચ વૃત્તિ ન્યાયથી, જેના કર્તૃત્વ વિના એક પણ ક્રિયા કોઈથી ન જ થઈ શકે તેને સર્વ કરતા કહેવાય. આ વાત સમજવી જોઈએ. એક વિશાળતાથી વાત જ્યારે લઈએ ત્યારે આપણે એ માનવું જોઈએ કે સર્વ કરતા ભગવાન જ છે. પણ સંકોચિત વૃત્તિ ન્યાય લ્યો તો જીવાત્માઓ પણ કરતા છે. જીવાત્માનું કર્તૃત્વ નકારી કઢાય નહીં તો સવાલ એવો ઊભો થાય, તો પછી પરમાત્મા સર્વ કરતા કેમ ગણાય? કેમ જે જીવાત્મા પણ કરતા છે. સવાલો થતા જશે, ઉત્તર આપવાની આપણે અહીંયા કોશિશ કરીશું, સમજવાની કોશિશ કરીશું. જડ ચિદમાં જે કાંઈ બની રહ્યું છે ત્યાં બધે જ મૂળમાં શ્રીહરિનું કર્તાપણું કામ કરી રહ્યું છે. તેથી સર્વ કરતા એક શ્રીહરિ જ ગણાય છે. દરેક જીવાત્માઓમાં જ્ઞાન છે, ઈચ્છા પણ છે અને કર્તૃત્વ પણ છે. આ વાત શાસ્ત્રીય સિદ્ધાંત અનુસાર સાચી છે. પણ જીવ અનાદિથી ભગવાનને એટલો બધો આધીન છે કે પ્રભુના પ્રકાશ્યા વિના નથી એનું જ્ઞાન પ્રકાશતું, નથી એની ઈચ્છા પ્રકાશતી, કે નથી એનામાં ક્રિયા કરવાની શક્તિ પ્રકાશતી. જીવાત્મા પોતે પોતાની મેળે સ્વતંત્રપણે કાંઈ જ કરવા શક્તિમાન નથી, અર્થાત કંઈ જ કરી શકતો નથી. આ વાત આમ જ છે. જીવ માત્રના જ્ઞાન, ઈચ્છા અને ક્રિયા પ્રભુ પોતે પ્રકાશી આપે છે. ભગવાન પ્રકાશી આપે પછી જ એ કાર્યાન્વિત થાય છે. સ્વજ્ઞાન, સ્વ ઈચ્છા, સ્વ કર્તૃત્વ, અને પછી પણ આમ ઉઘાડી દીધું એટલે પછી જીવ એની મેળે હાંકી નાખે એવું નહીં. પછી પણ તે પ્રભુના પ્રભાવથી, શક્તિથી, પાવરથી જ ચાલે છે, એમની પ્રેરણાથી જ ચાલે છે. આ પ્રક્રિયાનો થોડો આપણી રીતે કંઈક ક્રમ વિચારીએ તો આવો થાય. નંબર વન, આપણે સાંજે સૂઈએ છીએ, પછી સુષુપ્તિમાં જતા રહીએ છીએ, જેને ગાઢ નિદ્રા કહેવાય. અને એ વખતે આપણને કશી જ ખબર રહેતી નથી, અર્થાત કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોતું નથી. હું કોણ છું, કઈ જ્ઞાતિનો છું, કેવો છું, ક્યાં સૂતો છું, કોઈ જ્ઞાન ન હોય. અને પછી પરમાત્મા આપણને સવારે સુષુપ્તિ અવસ્થામાંથી થોડા બહાર લાવીને સ્વપ્ન અવસ્થામાં લાવે, અને પછી જાગ્રત અવસ્થામાં લાવે. ગાઢ નિદ્રામાં તો કોઈ સ્વપ્નું, કોઈ સંકલ્પ, કોઈ સ્મૃતિ કશું જ હોતું નથી. જેને સુષુપ્તિ અવસ્થા કહીએ છીએ, સંપૂર્ણ જડવત આપણે હોઈએ છીએ, આત્મા પણ. દેહ તો જડ છે જ. હવારમાં ભગવાન આપણને સુષુપ્તિમાંથી બહાર કાઢી સ્વપ્નમાં લાવે અને પછી જાગ્રતમાં લાવે. આપણે જાગીએ ત્યારે થોડીક એવી ખબર પડે કે મને આવું કંઈક સપનું હાલતું હતું, યા તો સ્પષ્ટ સપનું કોઈકને ક્યારેક યાદ રહેતું હોય છે. પણ પછી જીવ જાગી જાય. એ જ્યારે જાગે છે, એ જગાડવાનું કામ એ જીવાત્માના જે છે તે બધા જ જ્ઞાનને વાપસ આપવાનું કામ એને કહેવાય. પરમેશ્વરે સવારમાં જીવના જ્ઞાનને પુનઃ પ્રકાશી આપ્યું, તેથી તે જીવોને જ્ઞાન થાય છે કે હું આગામનો છું, આ નાતનો છું, અહીં સૂતો છું, હું આવો છું, આ મારું નામ છે, આ મારા માતા પિતા પત્ની પુત્ર છે. આવું એને પોતાના સ્વરૂપનું ભાન થાય છે. આ પહેલી સેવા ભગવાનની. આ ભગવાનનું પ્રથમ કર્તૃત્વ આપણા જ્ઞાનને પ્રકાશવાનું છે. પછી બધાને ખ્યાલ આવી જાય છે મારે આ કરવાનું છે, આ કરવાનું બાકી છે. હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શુદ્ર છું, હરિભક્ત છું કે સાધુ છું કે બિન સત્સંગી છું. મેં આ કર્યું છે ને આ નથી કરવાનું ને આ બાકી છે ને આમ હજારો પ્રકારના એને પોતાને જ્ઞાન થવા લાગે છે. આ પરમેશ્વર પ્રકાશે પછી થાય છે, આપમેળે નહીં થતું. અને એટલા માટે કોઈ કહે છે કે તમારા રામ અમને ના જગાડે, અમારો આલારામ અમને જગાડે. તમારા રામ અમને નહીં જગાડતા, અમારો આલારામ અમને જગાડે છે. ત્યારે કોઈક ડાયા એમ કહ્યું કે ગાંડા, તને એ ખબર પડે છે, આલારામ જાગ્યા પછી સંભળાય, ઊંઘમાં હોઈએ તો ના સંભળાય. અને કેટલીક વાર માણસ આલારામ મૂકીને સૂતો હોય છે, આલારામ વાગી જાય છે, એને ખબર હોતી નથી, આલારામ કાંઈ જગાડતો નથી. પછી કોક માથે લોટો પાણી રેડે પછી જાગે છે. એ ભાઈ, આલારામ નહીં જગાડતો, મારો રામ જગાડે છે, પછી તને આલારામ સંભળાય છે. અને તને એમ વેમ થાય છે કે મને આલારામે જગાડ્યો. જ્ઞાનના દાતા પરમેશ્વર છે, બીજા કોઈ નથી. એટલે કોઈને પણ જ્ઞાનના દાતા કહેવા ઉચિત નથી. કોઈમાંથી કંઈક જ્ઞાન આપણને થયું હોય તો પણ તે પરમેશ્વરે એમાં રહીને પછી પાછા આપણામાં રહીને એ જ્ઞાન આપણને સમજાવ્યું હોય, સુજાડ્યું હોય, પ્રકાશ્યું હોય, ત્યારે થયું હોય. માટે જ્ઞાનના દાતા સર્વકર્તા પરમેશ્વર છે. નંબર બે, જાગી ગયા, બધું જ્ઞાન થઈ ગયું, પછી પ્રભુ તેની ઈચ્છાઓને પ્રકાશે છે. તેથી જીવોને તેના પૂર્વ સંસ્કાર અનુસાર કંઈક મેળવવાની ઈચ્છાઓ પ્રગટ થાય છે. લાવો ટુવાલ, લાવો સાબુ, મારું બ્રશ, બાથરૂમ મને આપો, બધું મેળવવું છે. આ ઈચ્છા છે. એ ઈચ્છાને પણ પરમેશ્વર જ્યારે જાગૃત કરે છે, ઉદ્ઘાટી આપે છે, ત્યારે થાય છે. જો ભગવાન ઈચ્છાને ના અનુમોદન આપીને ઉઘાડે તો આપણી ઈચ્છા પણ સુષુપ્ત પડી રહે. ઈચ્છા થાય જ નહીં, પથારીમાં બેઠા હોઈએ, ઈચ્છા કાંઈ ન થાય. માટે જ્ઞાન શક્તિ અને ઈચ્છા શક્તિ પરમેશ્વર પ્રકાશી આપે છે. જેમ કે મુમુક્ષુ જીવોને સત્સંગ ભજન કરવાની ઈચ્છાઓ થાય છે, તથા જરૂરી વ્યવહારિક કાર્યો જે બાકી હોય તેને પૂરા કરવાની ઈચ્છા થાય છે. જ્યારે બુભુક્ષુ જીવાત્માઓને કેવળ જગત સંબંધી ક્રિયા કરવાની ઈચ્છાઓ થવા લાગે છે, એના પૂર્વ સંસ્કારને અનુસારે ભોગ ભોગવાની ઈચ્છાઓ થયા કરે છે. જગતમાં માન મર્તબો વધારવાની, ધન કમાઈને ધનવાન થવાની, વટ મારવાની, આવી બધી એને ઈચ્છાઓ થાય છે. જ્ઞાન ઈચ્છા બે પાર્ટ પૂરા થયા. અબ આઈએ નંબર ત્રણ. ત્રણ નંબરમાં અહીંયા આપણે જાણીએ છીએ ક્રિયાશક્તિ, પરંતુ આજે ભગવાનને એની ઈચ્છાને પ્રકાશી એટલે જીવાત્માને અનેકવિધ ઈચ્છાઓ થઈ, પરંતુ એમાં કઈ ઈચ્છા ફલિત કરવી અને કઈ ઈચ્છા નિષ્ફળ કરવી એ પણ પરમેશ્વર જ કરે છે, માટે એના કરતાં પણ ભગવાન છે. કેટલીક ઈચ્છાઓને ભગવાન હા પાડે, પાસ કરે એટલે તે ફળે, કેટલીક ઈચ્છાઓને ભગવાન નાપાસ કરે એટલે તે ઈચ્છા થાય ખરી પણ કાંઈ મળે નહીં, કાંઈ થઈ ના શકે. જીવો જે જે ઈચ્છાઓ કરે તેના પ્રારબ્ધ પ્રમાણે મહારાજને યોગ્ય જણાય તો તે ક્રિયા ફલિત કરવાની પરમેશ્વર એને સગવડતા આપે, અનુમતિ આપે, શક્તિ આપે, તેથી ઈચ્છા ફલિત થાય. અને જો ભગવાનને યોગ્ય ન જણાય એની ઈચ્છા એના પ્રારબ્ધ અનુસાર એને તે પ્રાપ્ત થાય એવું ના હોય તો ભગવાન એ ઈચ્છા ફલિત થવાની અનુમતિ આપતા નથી, રોકી રાખે છે, એટલે કે તેને સાર્થક કરતા નથી. માણસ કહેતો હોય છે મને ઘણી ઈચ્છા હતી પણ મારું બેટું એમ થયું નહીં, હું નિષ્ફળ ગયો. નંબર ચાર. પછી ચોથા નંબરે પ્રભુ પોતાની ક્રિયાશક્તિ વડે જીવની ક્રિયાશક્તિને જાગૃત કરે છે. સ્વની ક્રિયાશક્તિ દ્વારા જીવની ક્રિયાશક્તિને જાગૃત કરે છે. સ્વની જ્ઞાન શક્તિ દ્વારા જીવના જ્ઞાનને જાગૃત કરે છે. સ્વની ઈચ્છાશક્તિના અવલંબને જીવની ઈચ્છાશક્તિને ઉઠાડે છે. હારી મોળી પાસ કરે છે, પછી સ્વની ક્રિયાશક્તિ વડે જીવની ક્રિયાશક્તિને ભગવાન જગાડે છે. તેથી જીવને જે જે અભિષ્ટ હોય, પ્રિય હોય, ગમતું હોય તે મેળવવા જીવાત્માઓ પ્રયત્ન કરી શકે છે, ક્રિયા કર્મ કરી શકે છે, અને ભગવાન તેની ઈચ્છા મુજબ તે કાર્યો સિદ્ધ કરી આપે છે. જો મહારાજને તે કામ થવા દેવું ન હોય તો જીવ લાખ બળ કરે, લાખ ક્રિયા કરે, લાખ ઈચ્છા કરે પણ તેને ભગવાન સિદ્ધ થવા દેતા નથી, રોકી શકે છે, માટે સર્વ કરતા સાબિત થાય છે. અથવા અમુક તો તેના જ્ઞાન કે ઈચ્છા જ ભૂસી નાખે છે, ભગવાન એ પણ કરી શકે છે, આપણું જ્ઞાન ભૂસી નાખે, આપણી ઈચ્છા ભૂસી નાખે, ઇરેજ કરી નાખે, ભૂલાઈ જાય, બધું જ ભૂલાઈ જાય, કંઈ યાદ ના આવે, શું કરો તો. આમ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાની તમામ ક્રિયાઓ કેવળ પરમાત્માના કર્તૃત્વને જ આધીન છે. આવા ભગવાન છે. ભગવાનને ઓળખીએ, ભગવાનને જાણીએ, ભગવાનને માણીએ, ભગવાનને પામીએ, એમાં અપરંપાર આનંદ છે. આવા ભગવાન છે. તેથી શ્રીહરિ સ્વતંત્ર કરતા અને જીવ પરતંત્ર કરતા કહેવાય છે. આમ છે, બ્રહ્મસૂત્રમાં ભગવાન વેદવ્યાસે પણ આ જ નિર્ણય કર્યો છે. ત્યાં એક ચર્ચા વ્યાસજીએ લીધી છે શારીરિક સૂત્રોમાં, કે જીવમાં કર્તૃત્વ છે કે નહીં, આ એક વિષય છે. 10 સૂત્રમાં ભગવાન વ્યાસે જીવમાં કર્તૃત્વ પ્રતિપાદન કર્યું છે. અને જો જીવને કરતા ન કહીએ તો કેટલાક શાસ્ત્રીય બાધ આવે, માટે ભગવાન વ્યાસે આત્માને કેવળ અકર્તા માન્યો નથી. ભગવાન સર્વ કરતા છે એનો અર્થ એવો નથી થઈ જતો કે જીવાત્મામાં કર્તૃત્વ નથી, જીવાત્મા માત્ર અકર્તા છે, આટલું ધ્યાન રાખવાનું. અને જીવાત્મા કરતા છે એવું માની લેવાથી એવું સિદ્ધ નથી થઈ જતું કે ભગવાન સર્વ કરતા નથી. આ કેવી રીતે ઘટાડવું એ સમજવાની કોશિશ કરીએ. આપણે ફરીવાર વાક્ય બોલું કે જીવાત્મા કરતા છે એનો અર્થ એવો નથી થઈ શકતો કે પરમેશ્વર પછી સર્વ કરતા રહેતા નથી, કેમ જે જીવય કરતા છે એવું ના થાય. અને ભગવાન સર્વ કરતા છે એનો અર્થ એવો નહીં થઈ શકે કે જીવાત્મા કરતા છે જ નહીં. પણ આ વાત કેમ છે હકીકતે, એમાં સત્ય શું છે એને આપણે સમજવાની કોશિશ કરવી રહી. તો ભગવાન વ્યાસે શું લખ્યું, પરાત તુ તત્ શ્રુતે હે, આ બ્રહ્મસૂત્ર છે. એનો અર્થ થાય તત્ જીવનું કરતાપણું, તુ તો પરાત પરબ્રહ્મ થકી જ છે, પરાત તુ તત્ શ્રુતે હે. શ્રુતે હે કેમ જે વેદમાં એવા પ્રમાણો મળે છે માટે જીવાત્માનું કર્તૃત્વ પરાત એટલે કે પરબ્રહ્મ થકી જ સિદ્ધ થાય છે. હોવા છતાં પણ પરમેશ્વર જો એના કર્તૃત્વ જ્ઞાનને પ્રકાશી ન આપે, સિદ્ધ કરી ન આપે, તો કોઈ દિવસ ન પ્રકાશે ન સિદ્ધ થાય. વેદમાં એના પ્રમાણો છે કે શું પ્રમાણો છે, જેમ કે અંત પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા. સર્વાત્મા એવા ભગવાન બધાની અંદર રહીને બધાને શાસન કરે છે, નિયમન કરે છે, કોઈનું મન ધાર્યું ભગવાન થવા દેતા નથી. કોઈનું થતું હશે તો ભગવાન કરવા દેતા હશે. એટલે આ જોતા આજ મારે ઓરડેમાં અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પર લઈ થાય મારી મરજી વિના રે, કોઈથી તરણું ન તોડાય, આ વાત સિદ્ધ થઈ. આટલી ચર્ચાને અંતે પ્રેમાનંદ સ્વામીની લખેલી, મહારાજની બોલેલી આ ત્રીજા પદની સાતમી કડી સિદ્ધ થઈ. જ્યારે જ્યારે ભગવાન જ સર્વ કરતા હરતા છે એવું સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં અમુક પ્રશ્નો ઊભા થાય છે, શંકાઓ ઊભી થાય છે. બુદ્ધિશાળી માણસને આ બધી શંકાઓના સમાધાન કરવા પડે છે. વિશ્વાસના અંગવાળાને આમાં કાંઈ મુશ્કેલી હોતી નથી, પ્રેમીને આ બાબતનું કાંઈ યાદ કે સાંભળતું નથી, પણ બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનું જેને અંગ છે, શાસ્ત્રનો અભ્યાસ છે, એને બધી બહુ શંકાઓ થાય. કેવી રીતે કંઈ ચોખ્ખું જ ન થાય ને. એક વાતને તમે સમાધાન આપો ત્યાં બીજી વાત ફણગો કાઢે, એને વળી આમથી આમ કરીને સમજાવીને બેહાડો તો ત્રીજો પ્રશ્ન ડોકું કાઢે. પરંતુ સત્ય એકવાર જો સમજાઈ જાય તો પછી કોઈ સંકલ્પ રહેતો નથી, કેમ જે જેમ છે એમ જ્યાં સુધી આપણને ચોખ્ખું ના થયું હોય ત્યાં સુધી પ્રશ્નો થયા કરે, પણ ચોખ્ખું થઈ જાય પછી પ્રશ્ન રહેતા નથી. થોડી શંકાઓ અહીંયા આપણે ઉઠાવીને એના સમાધાનના પ્રયાસો કરીશું. એના પહેલાં એક વાત ધ્યાનમાં લ્યો, ભગવાન કરે છે ખુદ કાં ભગવાન કરાવે છે બીજા પાસે, કાં તો ભગવાન કરવા દે છે એને જેમ કરવું હોય એમ. આ ત્રણ વાત નોંધો. કાં તો પરમેશ્વર પોતે કરે છે, એ સાકાર મૂર્તિ છે, કરતા હરતા છે એટલે બધું જ કરી શકે છે, પોતે કરે, એમાં આપણો યુઝ ના કરે. કાં આપણો યુઝ કરે, આપણી પાસે કરાવી નાખે, કરાવે ને, આપણી ઈચ્છા હોય તોય કરાવે, ઈચ્છા ન હોય તોય કરાવે, હાથ કરવું હોય તોય ન થવા દે, હાથ ન કરવું હોય તોય થાય, આને કહેવાય કરાવ્યું. ત્રીજી વાત જે છે એ મહત્વની છે, કરવા દે છે. નવાઈ પમાડે એવો એ ત્રીજો પાર્ટ છે આ સૂત્રનો. કરવા દે છે, આ કરવા દે છે એટલી બાબતમાં લગભગ કર્તૃત્વ વિશેની તમામ શંકાઓનું સમાધાન સમાયેલું છે. કરવા દે છે. સવાલ થાય ને કે ભગવાન સર્વ કરતા હર્તા છે તો એણે આનું ખૂન કરી નાખ્યું તો ભગવાને કર્યું? ના. ભગવાને કરાવ્યું? ના. તો કરવા દીધું. એને આ રીતે મરવાનું હતું, ઓલાને આ રીતે એને મારી નાખવાની તીવ્ર ઈચ્છા હતી, અને એ પ્રમાણેના એના પ્રારબ્ધ ને કર્મ ને સંજોગ ને સ્વભાવ બધું હતું, તો ઠાકોરજીએ કરવા દીધું. હાવ સ્વતંત્રપણે મન ફાવે એમ ના ના, એમાંય ભગવાનનો કંટ્રોલ તો હોય, પણ થવા દે. હવે કોઈ એવું કહેશો કે થવા દીધું, કરવા દીધું એટલે ભગવાનની મરજી તો ખરી જ ને, મરજી વિના તો ન થાય, મારી મરજી વિના તો તરણવી ન તૂટે. તો ભગવાનને આવી મરજી ખરી? હા ખરી ને, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ ભગવાનની મરજી જ થાય છે. કોક મર્યો, ખૂન થયું કે એની મેળે મર્યો, ભગવાનની મરજી ન હોય તો માળો મરે જ નહીં. વિનાશ થાય જ કેવી રીતે? વિનાશ પણ ભગવાનની જ મરજીથી થાય છે, એની મરજી વગર તરણું તૂટતું જ નથી. થવા દીધું, કરવા દીધું, ભગવાને આવું ન કરવા દેવું જોઈએ. એવું હું કેમ ભગવાન ખોટું ખરાબ કરવા દે, અધર્મ પાપ કરવા દે? એ થોડીક આપણા પૂરતી ઈચ્છા છે. બહુ મોટાને વિશે આપણે આપણું ડાપણું બહુ ન ડોળવું. કેમ જે ઓહો એ કેવડા મોટા, કરવા દેવું ન કરવા દેવું, શું કામ કરવા દેવું, કોને કરવા દેવું, ક્યારે કરવા દેવું, એ બધું એ જાણે. જેમ છે એમ ભગવાનને તો કોઈ જાણી શક્યું નથી, કોઈ જાણી શકવાના નથી. આ તો આપણે થોડાક નવરા છીએ એટલે આ માથાકૂટ કરીએ છીએ. બાકી જેને ભગવાનમાં બરાબર લગ્ન લાગી ગઈ હોય, એ તો ભગવાનના સ્વરૂપના ધ્યાનમાં મસ્ત બન્યા હોય. કોણ કરતા ને કોણ અકરતા ને કોણ કરવા દે, તમે બધું કૂટો ન્યા. અમને ભગવાનની મૂર્તિના આનંદમાં, ભગવત સેવામાં, ભગવત પ્રેમમાં રસ તરબતર રહેવા દો. આ છે ને બુદ્ધિની સાઠ મારી છે, તે કરો. શોખીનોને આ બધું કરવું પડે. આમાંથી કાંઈ બહુ મોટા જ્ઞાની થઈ ગયા, મોટી ધાડી મારી દીધી ને આપણે વિશેષ થઈ ગયા, ને બીજા આપણને અલ્યા ભાઈ હવે બે ને હા તને કથા કરવા દીધી જ કરી. હમણાં ધબધબાઈને વરસાદ આવે તો ન થાય, પછી બંધ થઈ જાય. તો યાદ રહ્યું, કરે છે, કરાવે છે, કરવા દે. આ એટલા માટે અગાઉ કહી દીધું કે આમાં બધું હમાણેલું છે આ ત્રણ વાતમાં. હવે શંકાઓ બધી બહુ ઉપડે છે, એમાંની નંબર વન શંકા, જો સર્વ કરતા એક શ્રીહરિ જ છે તો આ કરવું ને આ ન જ કરવું એવો શાસ્ત્રીય વિધેય નિષેધ કોના માટે છે? આ તો શારીરિક સૂત્રમાં જ ઉઠાવેલી શંકા છે. જો સર્વ કરતા શ્રીહરિ હોય તો જીવ તો કાંઈ કરતો નથી, તો એને કર્મફળ હોય નહીં, અને આ કરો ને આ ન કરો એવો આદેશ પણ વ્યર્થ સાબિત થાય. જે માણસ અકર્તા છે એને આદેશ શા માટે હોય? શાસ્ત્ર આદેશ કરે છે, એનાથી સાબિત થાય છે કે જીવ પણ કરતા હશે તો જ એને કાંઈક કરવાનો શાસ્ત્રકારો આદેશ આપે. કેમ જે ભગવાનને તેની જરૂર નથી વિધિ નિષેધની, અને જીવ જો અકર્તા છે તો તેને તે વાત લાગુ પડતી નથી, તો પછી આ થોથા પોથા નકરા આ કરો ના ન કરો, આ કરો ના ન કરો કોના માટે? આવો મોટો તોતિંગ સવાલ ઊભો થયો. માટે કહેવું પડ્યું કે જીવમાં કર્તૃત્વ છે, અને ના પાડો તો આ બધા શાસ્ત્ર ખોટા પડે. હે ભાઈ, જવાબ, સર્વ કરતા શ્રીહરિએ શાસ્ત્રમાં વિધિ નિષેધ જીવો માટે જ કર્યા છે. કેમ જે જીવના જ્ઞાન ઈચ્છા ભગવાન પોતે પ્રકાશી આપે છે, અને પછી પછી શું કરવું ને શું ન કરવું એમાં જીવાત્માને ભગવાન ફ્રીડમ આપે છે, સ્વતંત્રતા આપે છે. આપણને છે ને ડોબા વગાડે ઈ નો ગમે, આ લોકો વગાડે ઈ ગમે. ઓ વગાડે તો હાડક્યા ભાંગે, આ વગાડે તો દિલ હરીમાં લાગે, આટલો ફેર પડે. તો એક સાધુ મને આવીને કે, મને કે ગુરુજી, મેં શું છે? મને કે ભગવાન અરે મારે બાંધવું છે. મેં કીધું પોગીશ નહીં. તો કહે તો મને ખબર પડે છે હું ન પોગું, પણ મને મગજ ગયો છે. મેં કીધું ભાઈ હવે જાય ક્યારેક, મારે જાય. નાના સાધુ હતા. શું થયું તને? થયું શું? મને કે તમને કહું, મારે ભગવાનને એ કહેવું છે કે તમે પ્રભુ અમને સ્વતંત્રતા આપી જ શું કામ? શું કામ આપી? તમને અમારા ઉપર જો દયા આવતી હોય તો પહેલું કામ પ્રભુ એ કરો, અમારી સ્વતંત્રતાને હરણ કરી લો, અપહરી લો. કેમ જે જ્યારથી તમે અમને આ દુનિયાને દેહ રચીને સ્વતંત્રતા આપી દીધી, કે ભાઈ હવે તમે તમારી ઈચ્છા મુજબ રહો, સારું લાગે એ કરો, નઠારું લાગે એ ન કરો, લહેર કરો. બસ આ આપની અતિ ઉદારતા, આપની દયાળુતા અમારી કઠણાઈનું કારણ બની છે. અમારી કઠણાઈનું કારણ છે આપની અતિ ઉદારતા, અતિ દયાળુતા, અતિ સરળતા. પ્રભુ આપ કડક હૃદયના થઈને અમારી તમામ સ્વતંત્રતાનો નાશ કરો, એટલે અમારી કઠણાઈનો નાશ આપોઆપ થઈ જ જાય છે. કેમ જે અમે કાંઈ અમારું મન ધાર્યું પછી કરી શકતા નથી, ઓનલી તમારું ધાર્યું કરવામાં અમે ફિટ થઈ ગયા, એટલે અમારું કલ્યાણ જાગૃત થઈ ગયું. બાકી અમને તમે આ સ્વતંત્રતા આપી છે એટલે અમે જે કરવું હોય તે કરી શકીએ, ના કરવું હોય તે ના કરી શકીએ. આપણને એટલી બધી ભગવાને સ્વતંત્રતા આપી છે, હાથમાં માળે ચડીને અગાશીમાંથી પડી શકીએ. બોલો, પડવું હોય તો, કેરોસીન છાંટીને સળગવું હોય તો સળગી શકીએ છીએ, રેલના પાટામાં માથું નાખીને મરવું હોય તો મરી શકીએ છીએ, સગા બાપ અને છરો મારવો હોય તો મારી શકીએ છીએ, ગમે એને ભખ લઈને તોતિંગ જેવી ગાળ ઠપકારી શકીએ છીએ. છે ને બધી સ્વતંત્રતા મહારાજની આપેલી છે, પરંતુ એનો ઉપયોગ યાર ક્યાં કરાય ક્યાં ન કરાય એ તો આપણે પોતે નિશ્ચિત કરવું પડે, સંતો પાસેથી, શાસ્ત્ર પાસેથી, વિવેક બુદ્ધિથી. સ્વતંત્રતા આપી છે એનો અર્થ એ છે કે હાઈ પાવરની લાઈનના તાર પકડવા, આ મહારાજની ઉદારતા છે, વિશાળતા છે, દયાળુતા છે, સરળતા છે. આપી સ્વતંત્રતા, જાઓ તમને ઠીક લાગે એમ કરો, કાં તો તમારું કલ્યાણ કરો ને કાં તો તમારી કઠણાઈ કરો, કાં તો તમારો મોક્ષ કરો ને કાં તો તમને તમે બંધન કરો, કાં તો તમે આવો અમારા ધામમાં ને કાં તો લચ્ચોરાશીમાં ગોથા ખાઓ, તમને અનુકૂળ આવે એમ કરો. જાઓ બધા, બોલો વાલા ભક્તો. હવે જીવ પોતે શું કરવું ને શું ન કરવું એનો નિર્ણય કરતો થઈ ગયો, માળો નિર્ણાયક બન્યો. બોલો. તેથી વિધિ નિષેધની જરૂર પડી. આપણને સ્વતંત્રતા આપી દીધી ને પછી હાર વાર વિધિ નિષેધ આપ્યા. સ્વતંત્રતા આપી કે સાતમે માળેથી અગાશીમાંથી તું પડવાને સમર્થ છો, પડવું હોય તો પડી શકે છો, મરી શકે છો, અને તરત જ નિષેધ આપ્યો, આત્મઘાતો ન કર્તવ્યો. કર્યું શક્તિ આપીને પાછા બાંધી દીધા કે પડવાની તને શક્તિ છે પણ પડવાનો નહીં. કોણ ના પાડે? શિક્ષાપત્રી તારી માં ના પાડે છે? મરવાનું નહીં તો પછી મરવાની સ્વતંત્રતા શું કામ આપી? અમે ગમે એટલા મતિયા હાથમે માળા ચડીને પડવા પણ દાદરો જ ના ચડાય ને પડી જ ના શકાય એવા અમને તમારે વશ રાખો ને, તો કે એવું બધું બહુ ડાપણ નહીં કરવાનું. હું ભગવાન છું, સ્વતંત્ર છું, ઈચ્છા આવે એમ રહું છું, અને તમે બધા કોઈ એમ મારે કરવાનું એ નહીં ચાલે. એટલે ભગવાન આપણું કાંઈ સાંભળતા નથી અને આપણને ભગવાનની હારે બહુ કાંઈ ફાવતું નથી યાર. એક બાજુ સ્વતંત્રતા આપે અને બીજી બાજુ શાસ્ત્ર આપે, વિધિ નિષેધ. આમ કેમ તો ભાઈ જો એ એમ જ છે, ટેં ટે ફે ફે ગેંગે બેંગે કાંઈ નહીં, એ બધું એમ છે. તારે માનવું જ માન, સ્વીકારવો જ સ્વીકાર, ભજવા જ ભજ ને તજવા જ તજ. હાલ જે કાંઈ નથી થાય એમ એની વાહે પડી તો કંઈ મેળ પડે ભાઈ? વિધિ નિષેધની જરૂર પડી. શું કામ પડી? સ્વતંત્રતા આપી એટલે પડી. આપી સ્વતંત્રતા અને પછી પાછો વિવેક રૂપી દીપ પ્રગટાવી આપ્યો કે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ વિવેક સભર કરજો, નહીતર દુઃખી આલોકમાં થશો ને મરી નહીં જમપુરીમ જશો. હા, એ સાચું છે કે જીવ જે નિર્ણય કરી શકે છે, વિચારી શકે છે, કરવાનું કંઈક ધારે છે, તે પ્રભુની ઈચ્છાશક્તિનો ઉપયોગ કરીને, અવલંબન કરીને જ કરી શકે છે. આપમેળે તો નહીં જ, આમ કહેવાની ફિરમ, પણ આમ તો પાછું સંપૂર્ણ જડબે સલાટ ભગવાને આપણા ઉપર નિયંત્રણ રાખેલું જ પાછું. આ બધું આમ છે. તેથી સર્વ કરતા શ્રીહરિને કહેવામાં કોઈ બાદ આવતો નથી. લે આંબળી લે, ઇતિ સિદ્ધમ. હવે આગળ શંકા નંબર 2. જો સર્વ કરતા એક ભગવાન જ હોય તો ચોરી, અવેરી અને વ્યસન જેવા દુષ્કર્મો જગતમાં શું ભગવાન પોતે કરે છે? શા માટે ભગવાન કરે છે? પાપ શા માટે કરે છે? અધર્મ શા માટે કરે છે? કોકનો ખૂન શા માટે કરે છે? કોકનું લૂંટી શા માટે લે છે? કોકને મારી વછોડી તોડી નાખે છે? એવું બધું ભગવાન શા માટે કરે છે? જીવ કરે છે એમ કહો તો સિદ્ધાંત સર્વ કરતા ભગવાન જ છે એ ખોટો ઠરે છે. ચાલો આપો જવાબ. અરે ભાઈ, એ ભાઈ, જવાબ એનો એવો છે, જગતમાં ચોરી, અવેરી વગેરે, અધર્મ, ખૂન, ખરાબી, લૂંટ ફાટ, જે કાંઈ મોળા કર્મ થાય છે, એવમ જે કાંઈ યજ્ઞ યાગાતિક ભજન પરોપકાર આદિ સારા કર્મો થાય છે, તે સુસંસ્કાર અને કુસંસ્કારી જીવોને એવું કરવાની ઈચ્છા હોવાથી ભગવાન એને એવું કરવા દે છે. તમે કહેશો એવું શું કામ ભગવાન કરવા દેશે? ભાઈ એને એવી ખૂબ ઈચ્છા છે તો ભગવાને એની ઈચ્છા પ્રમાણે ના કરવા દેવું જોઈએ ને. ભગવાન કે જુઓ, હું કોઈની ઈચ્છાઓને રૂંધતો નથી. તો તમે શું બધાનું ધાર્યું જ થવા દો છો? તો કે હાવ બધાને હેરાન કરવા નીકળી પડે પાછો રોકું છું. પણ હાવ જડબે સલાક કોઈને રોકતો નથી સામર્થ્ય હોવા છતાં. આ ભગવાનનું ભગવાનપણું છે, કરવા દઉં છું. બોલો, માટે ભગવાન સ્વામિનારાયણ સર્વ કરતા છે એ સિદ્ધ થયું. સાથી સિદ્ધ થયું? તો કે ન કરવા દે ને તો ન થાય, માટે સિદ્ધ થયું. શંકા 3. જે કરતા હોય એ જ ભોગતા હોય. ફાવે છે આ કથા? નહીતર પછી હું પાના ઉથલાવી નાખું. આગળ વયા જવી, આજ મારે ઓરડે રે આવ્યા આવીના છે. જે કરતા હોય તે ભોગતા હોય. કર્મનું ફળ કોને લાગે? કર્તાને લાગે, અકર્તાને ના લાગે. ઇતિ સિદ્ધાંત. માટે જો એક ભગવાન જ સર્વ કરતા હોય તો જન્મ મરણ તથા સુખ દુઃખનો ભોગતા જીવ કેમ છે? ચલો હાલો જવાબ દો. ભગવાન હોવા જોઈએ ને જન્મ મરણના ભોગતા, કરતા હોવાથી. આ જીવ કેવી રીતે કર્મફળનો ભોગતા, જન્મ મરણનો ભોગતા થઈ ગયો? બોલો, આમાં કોની ભૂલ પડી? શું જીવને માથે વાંક આવ્યો? સર્વ કરતા ભગવાન અને જન્મ મરણ બિચારો આ ભોગવે કાંઈ કર્યા વગરનો, આવું કેમ? જવાબ, જે કરતા હોય એ જ ભોગતા હોય એ વાત સાચી, બરોબર છે ને? બરોબર છે. પણ હવે પણ હું તક પણમાં જ બધું છે, બધો લોચો પણમાં છે. પણ જીવને પોતાને કરતા થવાની અને ફળ ભોગવવાની ઈચ્છા છે. એટલે આ ક્યાંથી છે? તો જો માયા અનાદિ છે, આ માયા છે. માયા ક્યાંથી થઈ ને કેમની થઈ ને કેમની વળગી, આવા કોઈ પ્રશ્ન પૂછતા નહીં. જેમ ભગવાન અનાદિ છે, જેમ આત્મા અનાદિ છે, એમ માયા પણ, અજ્ઞાન પણ અનાદિકાળનું છે. એના કાંઈ સવાલ પૂછાય નહીં. કેમ? જે એના જવાબ જ નથી કે આને આવી ઈચ્છા ક્યાંથી થઈ ને હું કામ થઈને હારી કેમ ન થઈને, એ બધું મેલો પડ્યું. એ જીવને કરતા થવાની ઈચ્છા છે તો હવે આનું હું કરું? અને પાછી કર્મફળ ભોગવાની ઈચ્છા જ પછી, અને ફળ ખાવાની ઈચ્છા બહુ. તેથી ભગવાન તેને તેમ પ્રકાશી આપે છે, કરવા દે છે. એટલે તારી ઈચ્છા છે તો થા કરતા, તારી ઈચ્છા છે તો ભોગવ. ને જીવને જ તેની ઈચ્છા હોવાથી ફળ ભોગવવા પડે છે. બોલો, હાલો. તેમાં જીવ પોતાને કરતા માને છે, ને જે ખરેખર કરતા છે તેને કરતા માનતો નથી. તે જ એની મોટી ભૂલ છે. બોલો, જો અર્જુનની જેમ અકર્તા થઈને પ્રભુ વહાવે તેમ વહે તો જીવને કાંઈ ભોગવવું ના પડે. પણ આ ભગવાન વહાવે એમ વહેતો નથી. હું કરું છું, મેં કર્યું, હું કરવાનો, આવો એનો અહંકાર એને ભોગતા બનાવે છે, ફળ પમાડે છે કરતા બનાવીને. અને ભગવાન તો કરતા થકા અકર્તા એવા નિર્લેપ મૂર્તિ છે, તેથી તેને તો કોઈ કર્મ અડતું જ નથી, કોઈ કર્મ અડતું નથી. હવે આ એક નવો ટોપિક આવ્યો, કરતા થકા અકર્તા. એક એક શબ્દ આપણો સમય લે એમ છે. સર્વ કરતા એટલે શું, કરતા એટલે શું, કરતા થકા અકર્તા એટલે શું, સર્વ કરતા એટલે કે એના વિના કોઈથી કોઈ ક્રિયા સિદ્ધ થાય નહીં, કોઈ ઈચ્છા સિદ્ધ થાય નહીં, અરે પોતાનું હું એવું જ્ઞાન પણ અનુભવાય નહીં. આ સર્વ કરતા. કરતા એટલે શું કે પોતે કાંઈક ક્રિયા કરી શકે માટે કરતા. એ સર્વ કરતાની અનુમતિથી, ઈચ્છાથી, પ્રેરણાથી કરી શકે. કરતા થકા અકર્તા શું? તો કે કરે બધું પણ એને કોઈ દિવસ કર્મ લાગે નહીં, કર્મથી પર રહે, નિર્લેપ રહે. માટે એને કરતા થકા અકર્તા કહેવાય. એવા ભગવાન એક છે. આ બધા શબ્દોના આવા અર્થ છે. ભગવાન કરતા થકા અકર્તા છે, એને કોઈ કર્મ અડતું નથી. અને જીવ પોતાને કરતા માને છે એટલે એને કર્મ ફળ અડે છે અને ભોગ ભોગવવા પડે છે. કરતા ભોગતા ન બને તો જીવને પણ જેમ પરમેશ્વરને કોઈ કર્મ લાગતું નથી એમ ના લાગે. પણ જીવને આ દેહનો યોગ છે. દેહનો યોગ હોવાથી જીવ પોતે પંચભૂતના દેહ ઇન્દ્રિયો અંતકરણને લઈને પોતાને સાકાર માને છે. સાકાર પોતાને એણે માન્યો એટલે પોતાનું જે જ્ઞાન છે, ચેતનત્વ છે, એમાં એવો ભાવ જાગ્યો કે હું સાકાર છું. એને લઈને જીવ ચેતન છે, એમાં રહેલું ચેતનત્વ છે એ કાર્યાન્વિત થયું. સાકાર થવાથી કર્તૃત્વ એમાં ઉદય થયું. અને કરતા ભોગતા બન્યો. બાકી ત્રણ દેહ, ત્રણ શરીર, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ વગેરેથી શુદ્ધ ચૈતન્ય આત્માને આકાર નહીં હોવાથી અહંકાર થતો નથી, કર્તૃત્વ આવતું નથી. કેમ? જે કર્તૃત્વ સાકાર વિના સંભવે નહીં તે આકાર ચૈતન્યનો હોય યા તો માયાનો ભગવાને બનાવી આપેલો હોય. આ દેહ માયાનો ભગવાને બનાવી આપેલો છે. દેહાભિમાનને કારણે જીવ પોતાને સાકાર માને છે અને એને લઈને પોતે પોતામાં કર્તૃત્વ પ્રગટ થયેલું જાણે છે, ફ્રીડમ પ્રાપ્ત છે. એને લઈને કર્તા થાય છે, કર્તા લઈને અહંકારી થાય છે, ભોગતા બને છે અને ફળો કર્મના ભોગવે છે. આવું ચક્કર છે. પરંતુ પરમેશ્વર જો એને કાંઈ ના ભોગવવા દે, કાંઈ ના કરવા દે, તો એનાથી કાંઈ થઈ શકતું નથી. ભગવાન જેટલી ઈચ્છા કરે, જેટલું એને જ્ઞાન આપે, જેટલી ક્રિયા કરાવે, એટલી જ એનાથી થાય છે. અને ભગવાન શ્રીહરિ એ બધું એની પાસે કરાવે યા પોતે કરે યા કરવા દે, છતાં પણ પરમેશ્વરને કોઈ કર્મ ફળ ક્યારેય ભોગવવું પડતું નથી. કેમ? જે ભગવાન કરતા થકા અકર્તા છે, નિર્લેપ મૂર્તિ છે, કર્મ એને અડતું જ નથી. આ રીતે ભગવાન સર્વ કરતા હોવા છતાં અકર્તા છે અને જીવ કરતા હોવા છતાં સર્વ કરતા નથી, સ્વતંત્ર કરતા નથી. આવું સાબિત થયું. વાલા ભક્તો, ભગવાન છે જ એવા કે જીવાત્માના ચેતનને પ્રકાશે છે, ઉઘાડે છે, જ્ઞાન આપે છે. હવે જીવ ચેતન છે, એને અહમ એવો બોધ છે. પછી જીવાત્માને જ્યારે ભગવાન ઇન્દ્રિયો અંધકરણને શરીર આપે છે ત્યારે એ ચેતન હોવાથી એનામાં કર્તૃત્વ છે. દેહના સાથને લઈને જીવાત્મા પોતાને કરતા પણ અનુભવે છે, ભોગતા પણ અનુભવે છે, કરતા ભોગતા થાય છે, અહંકારી થાય છે. બાકી જો જીવાત્મા પાસેથી દેહ ઇન્દ્રિય અંતકરણ વગેરે ભગવાને આપેલો જે માઇક સરંજામ છે એ બધો લઈ લે ઠામુકો, તો એ માત્ર ચિદ વસ્તુ રહેશે. ચેતન હોવા છતાં દેહના અભાવે એ કંઈ કરી શકતો નથી. માટે કર્તા કહેવાય છે, કર્તૃત્વ છે, તો પણ ભગવાનની આપેલી દેહરૂપી સગવડતા વિના એ કાંઈ નહીં કરી શકતો. માટે ભગવાન સર્વ કરતા સિદ્ધ થાય છે અને જીવાત્મા કરતા હોવા છતાં બિચારો પરતંત્રને પરાધીન છે. આવું સિદ્ધ. શંકાચાર થાકી ગયા, ઊંઘી ગયા તો હોઈ જાવ ને આવા હાલડા કોણ તમને સંભળાવવાનું? કરતાપણાના શંકાચાર. અરે એમ કહેવાય છે કે સર્વ કરતા એક ભગવાન જ છે, તે વાત જો જીવ સ્વીકારી લે તો તેનું કલ્યાણ થઈ જાય. એટલે ભાઈ આવું કંઈક કહેવાય છે એ હું સાચું છે? આ જીવ એવું માની લે સર્વ કરતા તો એક ભગવાન છે તો જીવનું કલ્યાણ થઈ જાય, આ બરાબર છે? એટલી વાતમાં કલ્યાણ થઈ જાય? બરાબર છે. કારિયાણીના 10માં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતે બોલ્યા છે કે જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે, જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી. કાળ કર્મ ને માયા આદિક, આદિકમાં જીવ ઈશ્વર બધા આવી ગયા, આપણે બધા આવી ગયા. આપણું કોઈનું કર્યું કાંઈ થતું નથી, ભગવાનનું જ કર્યું થાય. એવી રીતે ભગવાનને વિશે જ એક કરતાપણું સમજવું, ભગવાનને વિશે જ એક કરતાપણું સમજવું. મસ્ત ભગવાનને વિશે જ શબ્દ છે અને એક શબ્દ છે, ભગવાનને વિશે જ એક કરતા પણ સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે, મુખ્ય કારણ છે, પ્રધાન કારણ છે. જો એટલું જીવ ના સમજે અને પોતાને કરતા માને તો જીવ અહંકારી અને ભોગતા રહે, એનાથી કલ્યાણ થાય નહીં. માટે આ તો સમજવું જ પડે કે ભગવાનને વિશે જ, એકને વિશે જ કરતાપણું આપણે દ્રઢપણે માનવું જોઈએ, બીજા કોઈ નહીં, આપણે કરતા મનાય નહીં. એનો અર્થ એ નથી કે કરતા નથી, ભોગતા નથી, પરંતુ આપણને માનવા ના છે. તો તમે કહેશો એ છે કરતા, તો પણ ભગવાને આપણને એમ કહે કે એને કરતા ન માનવા, આવી ખોટી વાતો કરે. એ ક્ષત્રિય હોય તો કોઈ એમ કહે કે એને ક્ષત્રિય ના માનવા, આવું ચાલતું છે? એટલે ભાઈ એ કરતા છે, પણ પરતંત્ર કરતા છે, ભગવાનની ઈચ્છા વગર કાંઈ થતું નથી, માટે એને હું કામ તમે ગણો છો? માનો સર્વ કરતા ભગવાન જ છે, સર્વ કરતા જ્યારે ભગવાન જ છે ત્યારે પછી કોઈ કરતા નથી. હોય તોય નહીં, એલા હોય તોય શું કરવાનો? કોઈના ઘરમાં એની સ્ત્રી હોય બરોબર, પણ ઓલો આદમી એનું એક ટકો હાલવા દેતો ન હોય, પછી એને ગણીને શું કામ છે હું બોલીને હું ન બોલી? કેમ જે આખીર એનું કોઈ સ્ટેટમેન્ટ કે કોઈ કામ હાલતું જ નથી ઓલે આગળ, એમ ભગવાન આગળ કોઈ જીવનું કશું કાંઈ હાલતું જ નથી. માટે માની લો ને એ બધું નહીવત જેવું છે, સર્વ કરતા એક ભગવાન જ છે, સ્વીકાર લો. અને જે દિવસે આપણે કોઈ નહીં કરતા ન માન્યા અને એકમાત્ર ભગવાનને વિશે જ કરતા પણ માન્યું, તે દિવસે કલ્યાણ થઈ ગયું. કેમ જે કલ્યાણનું પરમ કારણ, પરમ હેતુ એ જ છે. પરંતુ આપણે બીજા ત્રીજાને તો કરતા ન માનીએ, જ્ઞાની થઈ ગયા હોય એટલે. મહાપુરુષ તો કે એનાથી કાંઈ ન થાય ભગવાનની મરજી વિના, પ્રધાન પુરુષ તો કે કાંઈ નહીં, વિરાટ નારાયણ તો કે કાંઈ નહીં, મહારાજ જ કરતા છે, વિરાટ તો ઉઠ્યું નહીં, હું વાત કરો છો તે એમ. હા પછી બીજું કોઈ કરતા ખરું? બીજો હું મેં આમ સેવા કરી, મેં ગ્રંથ લખ્યો, મેં કીર્તન કર્યા, મેં ગાયું, મેં વગાડ્યું, મેં કથા કરી, મેં કથા સાંભળી, હું ત્યાં ગયો તો મેં વાત કરી હતી, મારે લઈને થયું, મેં દાન દીધું, આ હું હવે આનું શું કરું? આ હલાડું કર્યું છે એનું શું કરું? માટે આપણે જ્યારે મેં કદી કાંઈ કર્યું જ નથી એવું પાકું કરી લઈશું, જે થયું છે, જે થાય છે, જે થશે તે ભગવાન વતે છે, મારા દ્વારા નહીં. હું કંઈ નથી, હું કાંઈ નથી, હું કાંઈ નહોતો, હું કાંઈ નહીં હોઉં, જે છે, જે હતા, જે હશે તે સાકાર મૂર્તિ પુરુષોત્તમ નારાયણ છે. આવી જે દિવસે હતી પક્વમતી થઈ જશે તે દિવસે કલ્યાણ થઈ જશે. કેમ જે કલ્યાણનો હેતુ આવી રીતે ભગવાનને સર્વ કરતા સમજવા, એટલો જ છે, ઓનલી એટલો. આવું છે અને એ સત્ય છે. આ ખાલી મનને મનાવવાની વાત નથી, ખરેખર ભગવાન એક જ કરતા છે, એ સત્ય છે. બીજા કરતા હોવા છતાં પણ કોઈ કરતા ભગવાનની અપેક્ષા એ નથી. કેમ જે ભગવાન કરવા દે તો થાય, એની મરજી વિના ત્રણેય તોડાય નહીં, તારી એને કરતા માનીને કરવાના હું. માટે સર્વ કરતા મહારાજ છે, બસ પતી ગયો, કલ્યાણ થઈ ગયું. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે, ભગવાન રાજી થાય. પણ કલ્યાણ ન થાય હો, કલ્યાણ તો ભગવાનને કરતા માનીએ અને આપણે અહંકાર હેઠો મૂકીએ એટલે કલ્યાણ થઈ ગયું. ભગવાનને કરતા માન્યા વિના આપણો અહંકાર આપણે નાખવો છે, એમાં આપણા અહંકારને મૂળિયામાંથી ખતમ કરવા માટે એ અહંકારને ભગવાનમાં લીન કરવો પડે છે. અહંકાર મરતો નથી, લીન થાય. કેમ જે આપણે જે કાંઈ ક્રિયાઓ કરીએ છીએ એ બંધ ના રહે, માટે અહંકાર નાશ ન પામે પરંતુ કન્વર્ટ થાય. ભગવાનમાં એને કન્વર્ટ કરી નાખીએ એટલે આપણા દ્વારા થતી તમામ ક્રિયાઓ એના કરતા આપણે ભગવાનને માની શકીએ છીએ અને મોટા સાધુ માનતા. અને એટલે એમ કહેતા હતા, ઠાકોર જમાડ્યા. પહેલાં તો એ બધું સાચું હતું, ઠાકોર જ જમતા. અને હવે આપણે એ ભાવ ભૂલી ગયા, ઉલાળી જાય આપણે બેસા લાડવા, પછી એમ કહે ઠાકોર જમાડ્યો. શબ્દોમાં રહ્યું, સ્થિતિ જતી રહી, મોટાના શબ્દો રહ્યા, સ્થિતિ નથી. બાકી સચ્ચિદાનંદ સ્વામી જમે એટલે મહારાજ જમે, મહારાજ જમે એટલે ભેળા સચ્ચિદાનંદ સ્વામી જમે. આવા સ્થિતિવાળા મોટા પુરુષો આ જગતમાં ઘણા થઈ ગયા, એ વાસ્તવિક છે. પણ હવે આપણે દેહાભિમાનમાંથી કોઈ દી બહાર આવ્યા નહીં, એટલે ભગવાનના સ્વરૂપમાં આપણે જોડાણા નહીં, એટલે આવી સ્થિતિ ફિતિની વાતો ખાલી સાંભળવાની ને બોલવાની રહે. બોલવા કે બાપા દીકરા તમારે કેટલા, મારે નહીં હો મહારાજના 4 છે. હવે એ તો કહેવાનું, ક્યાંકથી આગળથી શબ્દો હાલ્યા આવે છે, એમને ગોખાઈ ગયા છે, એટલે એમને બધા બોલ્યા રાખ, સમજ્યા. પછી ઓલા સાધુ કે બાપા આજ વરસાદ આવે છે, આ ભંડારના નળિયા ચાલવાના છે, કે ઓલા ભગવાનના 4 છોકરા છે એમાંથી 2 છોકરા મોકલો તો નળિયા ચાલી દે. તો કે સ્વામી ખેતરમાં કામ બહુ છે, તમારે શું કામ ચાલો. છોકરા કોના? ભગવાનના. અને ભગવાનના કામમાં પાછા આવે નહીં, આવા બધા જ્ઞાની આપણે ત્યાં પુષ્કળ છે. પણ આ તો બધો દંભ ડોળ છે, વાસ્તવિકતા એમાં ક્યાં આવી ભાઈ? આપણે હંમેશા બોલતા હોય બધું ભગવાને કર્યું, પણ અંદરથી કર્તૃત્વનો રસ પાછો જાય નહીં, કોક આવીને વખાણે ને તાર મજા આવે. આ મારો મહિમા સમજો. લો બોલે ભાષણ કર્યું 1/2 કલાક, મારું નામય ન લીધું. બધું ભગવાન કરે છે ને તારું નામ લઈને શું કામ હોય? પણ આટલી બધી અમે સેવા કરી, હારા નોંધે લેતા નહીં. તમે કહો છો ને ભગવાન કરતા છે, પાછું તમે કરી એ 2 ક્યાંથી પાછું આવ્યું? ભેગું કર્યું ભગવાને કર્યું કા ત્યાં કર્યું? છોકરું રાખ, મેં કર્યું એમ રાખ. પાછો ભગવાનને કરતા બોલતો નહીં, ભૂલે કોઈ દી, પોતે કરતા મટતો નથી. ને અમથી અમ તો દે કરે છે, ભગવાન કરતા છે, ભગવાન કરતા છે. હાવ ફાવી ગયું છે મફતનું લુખ્ખું કોરું બોલવા. બોલો, વાસ્તવિકતા તો હું કરતા એ જ હોય. અને આ તો પરંપરાથી હાલ્યું આવે, ભગવાન કરતા ને શાસ્ત્રમાંથી કાંઈક સાંભળ્યું ને કાંઈક સાધુ પાછી સાંભળ્યું, એટલે ચડી ગયું છે ઉપર ઉપર. એટલે ભગવાન કરતા હોય તો આપણને ક્યારેય એમ થાય ખરું કે મારા વખાણ કેમ ન કર્યા, મારું કંકોત્રીમાં નામ કેમ નહીં, મને કેમ બોલાવ્યો નહીં, મને કેમ બિરદાવ્યો નહીં, આવો કોઈ સંકલ્પ થાય ખરો જે ભગવાનને કરતા માનતો હોય? એને કોઈ દી થાય? શક્ય જ નથી. આવા ઘાટ સંકલ્પો થાય છે એ જ આપણને સ્પષ્ટ બતાવી દે છે કે આપણે કરતા છીએ ભગવાન નહીં, અને કહીએ છીએ ભગવાન કરતા છે. દંભ જ ઉગાડો દમ, વાસ્તવિક જ્ઞાન નથી. અને જો વાસ્તવિક જ્ઞાન હોય અને હકીકતે આપણે અકર્તા હોઈએ ને, માત્ર કરતા પણે પરમેશ્વરને જ આપણે આપણું કર્તૃત્વ ભગવાનમાં લીન કરી અને રાખ્યા હોય રનિંગ, તો આપણને કોઈ કર્મ જ ન લાગે, એકેય કર્મ ન લાગે. આવી આ અદ્ભુત સત્યાત્મક કથા છે, હકીકત આ જ્ઞાન છે. વાલા ભક્તો, હવે કોઈ શંકા કરે છે કે ભાઈ ભગવાનને વિશે જે કરતા પણ સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. હવે સમજવું છે ને એ પણ એક કર્તૃત્વ છે, ખ્યાલ આવ્યો? કાંઈ ક્રિયા કરવી એટલું જ કર્તૃત્વ નથી. સમજવું, શું કરવું? સમજવું. ભગવાનને વિશે જે કરતાપણું છે એવું સમજવું એ કરતાપણું નથી. સમજવા રૂપી કાર્ય કર્યું કે ન કર્યું? તો કોઈક બુદ્ધિશાળીએ સવાલ કર્યો, આ તો ડૉક્ટર જીવતા છે એમ મરેલો માણસ માની લે તો તે જીવતો થઈ જાય, એવી વિરુદ્ધ વાત છે. ડૉક્ટર જીવતા છે એમ માની કોને લેવાનું? મરેલા માણસે. તો એ જીવતો થઈ જાય. પણ તમે વિચારો છો, મરેલો માણસ ડૉક્ટર જીવતો છે એવું માની કઈ રીતે શકે? કેમ જે તો મરેલો છે. એમ જીવમાં જો કર્તૃત્વ હોય જ નહીં અને માત્ર એક ભગવાન જ સર્વ કરતા હોય તો ભગવાનને વિશે જ એક કરતાપણું છે એવું જીવ માને કેવી રીતે? માટે જીવમાં એટલું કર્તૃત્વ છે. આ વિડીયો માટે હાવ કાઢી નાખવાની વાત નથી. મરેલો જો એમ સમજે ડોક્ટર જીવતો છે તો જીવતો ખરો ને, એટલો જીવતો ખરો કે નહીં? વાત આમ છે, કેમ છે, સર્વ કરતા પરમેશ્વર છે, જીવ કરતા જ નથી તો માને કોણ? ને જો તે માની શકતો હોય તો સિદ્ધાંત ખોટો પડે. એ ભાઈ સાંભળો સાંભળો જવાબ, જીવમાં કર્તૃત્વ તો છે પરંતુ તે કર્તૃત્વ પરપ્રકાશિત છે, સ્વપ્રકાશિત નથી. બાપા આટલું સમજો, એમાં કર્તૃત્વ છે જ નહીં એવું ના સમજતા. અલ્યા ઘણાને આવું સમજાઈ જાય છે કે જીવમાં કર્તૃત્વ છે જ નહીં, એ ભૂલ છે. ઘણાને એવું સમજાઈ જાય છે કે ભગવાન અકર્તા છે એટલે ભગવાનમાં કર્તૃત્વ છે જ નહીં, એ ખોટું. ભગવાન સર્વ કરતા થકા અકર્તા છે અને જીવ કરતા હોવા છતાં પર પ્રકાશિત કરતા છે, સ્વતંત્ર કરતા નથી. આવું ચોખ્ખું સમજવું. ભગવાન જ્યારે તેની કર્તૃત્વ શક્તિને પ્રકાશી આપે છે ત્યારે તે પૂર્વ સંસ્કાર અનુસારે જ્ઞાન ઈચ્છા અને કર્મ ત્રણેય શક્તિને અનુભવે છે, ચેતન છે. એ કર્તૃત્વ છે એનામાં અનુભવવાનું. પરંતુ ભગવાનના પ્રકાશ્યા વિના જીવ પોતે કાંઈ અનુભવી શકતો નથી, જળવત રહે છે. માટે ભગવાન સર્વ કરતા છે. ફીટ પડતું જાય છે? માટે સર્વ કરતા ભગવાન છે એ સિદ્ધાંત સાબિત થયો, ખોટો પડ્યો નહીં. જીવને ભગવાનનું કરતા પણ સ્વીકારવાની વાત તો એટલે કરવામાં આવે છે કે ભગવાન જીવ માત્રને કાંઈ પણ નિર્ણય કરવા માટે પોતાની શક્તિ મફતમાં આપે છે. બોલો. તેથી પ્રભુએ પ્રકાશી આપેલા જ્ઞાન વડે જેમ જીવ બીજું જાણવા કરવા ઈચ્છે છે, તેમ જો ભગવાનને સર્વ કરતાપણે સ્વીકારવા ઈચ્છે તો ભગવાન તેને તે કરી આપે છે. તમે તમારા દીકરાને 500 રૂપિયા આપ્યા, તમે જ આપ્યા, તમારા હતા ને આપ્યા. છોકરાને કહ્યું કે લે ભાઈ વાપરજે. હવે એ ક્યાં વાપરવા, એમાં છોકરાને તમે ફ્રીડમ આપી છે એટલે છોકરો ભાઈ એની બીડી પણ લે, દૂધ પણ પીવે, દારૂ પણ પીવે. એમ ભગવાને આપણને જે શક્તિ આપી છે, પ્રકાશી આપ્યા છે, હવે આપણે પછી હરખું કરી કલ્યાણ થાય ને હું ધૂ મારી કઠણાઈ થાય. આવી વાત છે. જો ભગવાન જીવને પ્રકાશે જ નહીં, સમજ્યા, બાપો છોકરાને રૂપિયો આલે જ નહીં તો શું વાપરે? એમ ભગવાન જીવને પ્રકાશે જ નહીં તો જીવ મરદાની જેમ પડ્યો રહે. પરંતુ પ્રભુ જીવને પહેલા જ્ઞાન આપે છે અને પછી તેને સાચી વાત સ્વીકારવાનું કહે છે, એટલે કે પહેલા સજીવન કરે છે પછી સમજાવવાનું કહે છે. તેથી ડૉક્ટર મરદાવાળું દ્રષ્ટાંત ઘટતું આવતું નહીં ભાઈ. ભગવાન પહેલાં એને જ્ઞાન આપે છે, સજીવન કરે છે, પછી એમ કહે છે કે હવે તારે તારા વિવેકના પ્રકાશમાં કર્તવ્ય કર્તવ્યનું ભાન રાખીને જીવન જીવવું. ડોક્ટર મરદાવાળું બેઠું નહીં, પરંતુ હિતેચ્છું મા બાપ જેમ બાળકને તેના સુખની સાચી વાત સમજાવે છે ને પોતે જ અમે તારા મા બાપ છીએ એ ગોખાવે છે, તેમ પ્રભુ આ પાકું શાસ્ત્રના જ્ઞાન દ્વારા જીવાત્માઓને કરાવે છે. સૃષ્ટિ રચે છે, પછી જીવાત્માઓને ભગવાન રચે છે, અને પછી ભગવાન વેદરૂપી દીપ પ્રગટાવે છે અને સાથોસાથ શાસ્ત્રરૂપી કર્તવ્ય કર્તવ્ય વિધિ નિષેધનું જ્ઞાન પણ આપે છે અને એ પ્રમાણે બધાએ જીવવું એવો આદેશ આપે છે. શ્રીહરિ સર્વ કરતા છે તેનો ટૂંકો અર્થ એ છે કે ભગવાન સિવાયના જે કોઈ કાંઈ પણ કરે છે તે ભગવાનના કર્તાપણા થકી જ કરી રહ્યા છે. પરમેશ્વરની કર્તૃત્વ શક્તિને અવલંબને, એના આધારે, એને લઈને, એને કારણે કરી રહ્યા છે. જો પ્રભુ તે જીવ ઈશ્વરાદિના જ્ઞાન ઈચ્છા અને કર્તૃત્વમાં ન ભળે, ભગવાન એનામાં ન ભળે, અર્થાત ન એને એનું જ્ઞાન ઈચ્છા અને કર્મ પ્રકાશી આપે તો સ્વતંત્રપણે કોઈથી કાંઈ પણ હું એવું જ્ઞાન યા તો કંઈક કરવાની ઈચ્છાનો સંકલ્પ અથવા તો કોઈ ક્રિયા એમાંનું કાંઈ કોઈથી થઈ શકે જ નહીં. માટે ભગવાન સર્વ કરતા છે, માટે એની મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. હવે વચનામત ગઢડા મધ્ય 31માં આપણે જરા ડોક્યું કરવું પડશે કે સ્વયં વિરાટ નારાયણથી હલાયું પણ નહોતું. શ્રીહરિજી કહે છે કે એ વિરાટને વિશે ઇન્દ્રિયો અંતકરણને દેવતા એ સર્વે પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યો ને વિરાટનો જીવ પણ માહી હતો તો પણ એ વિરાટ ઉઠ્યું નહીં. વિરાટ એટલે વૈરાજ પુરુષનું સ્થૂળ શરીર, એ ઉઠ્યું નહીં. અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષ રૂપે કરીને એમાં આવ્યા ત્યારે એ વિરાટ દેહ ઉઠ્યું. એટલે કે પહેલાં એમાં ભગવાન નહોતા એવું નહીં, પણ ભગવાન ઈચ્છાત્મક શક્તિથી એમાં આવ્યા એટલે ઈચ્છા કરી એટલે ઉઠ્યું ને એ વૈરાજ પુરુષ. હવે વિરાટ શબ્દ મટી ગયો અને વૈરાજ પુરુષ શબ્દ સામેલ થયો, કેમ જે વિરાટ ઓનલી વૈરાજ પુરુષના સ્થૂળ દેહનું નામ છે. એ વૈરાજ પુરુષ પોતાની ક્રિયાને વિશે સમર્થ થયા. વળી ભગવાન વિના જેમ જીવથી કે ઈશ્વરોથી કાંઈ જ ન થાય તેમ જીવ ઈશ્વરને કરવું જ ન હોય છતાં તેના કર્મ પ્રમાણે સુખ દુઃખાદિ ભગવાન જો ભોગવા વળાવે તો બાપા કહીને ભોગવવું જ પડે છે. જેમ કાંઈ નથી થઈ શકતું એમ ન કરવું હોય તો એ કરવું જ પડે છે, થઈ શકે જ છે, ન થઈ શકે એવું હોય તો એ થઈ શકે છે. એટલે ભગવાન સર્વ કરતા હતા છે. માટે સર્વ કરતા હતા એક શ્રીહરિ છે તે 100% વાત સિદ્ધ થાય છે. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી, એમ મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. મેં તો તમારા આગળે રે વાર્તા સત્ય કહી છે મારી, સત્ય આગળે રે વાર્તા સત્ય કહી છે મારી, આજ મારે ઓર રે રે આયા અવિનાશી અલબેલ, આજ મારે ઓર રે રે આયા અવિનાશી અલબેલ, આયા અવિનાશી અલબેલ, આયા અવિનાશી અલબેલ. હજી થોડું કર્તૃત્વનું આપણે કૂટણું કૂટીએ, થોડું કર્તૃત્વના એક નવા એંગલથી ત્રણ પ્રકારો. એક સામાન્ય કર્તૃત્વ, યહ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્, યહ સર્વાણી ભૂતાની અંતરો યમયતિ, એષ ત આત્માંતર્યામ્યમૃતઃ. આ શ્રુતિ છે. અર્થ, જે પરમાત્મા સર્વભૂત પ્રાણી માત્રમાં રહ્યા છે, બધામાં રહ્યા છે, જે પરમાત્મા સર્વભૂત પ્રાણી માત્રમાં અંત પ્રવેશ કરીને બધાનું નિયમન કરે છે, નિયંત્રણ કરે છે, કંટ્રોલમાં રાખે છે, એવા પ્રભુ હે શિષ્ય તારા અંતર્યામી છે, તારા અમૃત છે, તારા આત્મા છે. અર્થાત આનંદનો સાગર એવા પરમાત્મા તારું સર્વસ્વ છે, તારા નિયંતા છે. અનંત કોટી બ્રહ્માંડના જીવોને જે જે ઈચ્છા હોય તે પ્રમાણે તેને પ્રકાશવા અને એના કર્મ ફળ ભોગવવા, આ નંબર 1 કર્તૃત્વ પરમેશ્વરનું. હવે એક બીજું સ્પેશિયલ કર્તૃત્વ ભગવાનનું, એ શું? કૌશિકી બ્રાહ્મણોપનિષદ અધ્યાય 3 મંત્ર 9 છે. યેષ હેવ સાધુ કર્મ કારયતિ તમ યમેભ્યો લોકેભ્ય ઉન્નિશતિ. અદ્ભુત, જે મુમુક્ષુ જીવો ભગવાનને શરણે આવ્યા છે અને પ્રભુના ગમતામાં જ રહેવાનું ઈચ્છે છે તથા એક પ્રભુને પામવાનું જ જેને તાન છે તેવા આત્માઓને પ્રભુ પોતે જ એવા કર્મો કરાવે છે કે જેથી તે મોક્ષને પામી જાય છે. જોયું તમે ભગવાનનું પહેલું કર્તૃત્વ કેવું છે? કે જેને જેવી ઈચ્છા હોય એવો એને પ્રકાશી દે, એ પ્રમાણે એ કર્મ કરે ને એ પ્રમાણે ફળ ભોગવે. પણ બીજું ભગવાનના ભક્તોને માટે સ્પેશિયલ કર્તૃત્વ છે કે જેને ભગવાનને પામવું છે તો ભગવાન એની પાસે પછી એના સંસ્કાર પ્રમાણે જ કર્મ કરવા દેવું નથી. એની પાસે ભગવાન પોતાની ઈચ્છાથી હારા કામ કરાવે એનું કલ્યાણ કરવા. આટલું ભગવાનનું એમાં કર્તૃત્વ સ્પેશિયલ પ્રકાશે છે. કેમ જે જીવ બચારો ભગવાન પાસે મોક્ષ માગે છે તો ભગવાન એને હારા કામ ચાઈને અંદર પ્રવેશીને કરાવે છે, જેથી જીવની ઈચ્છા મોક્ષની છે તે ભગવાન પૂરી કરે. હવે ત્રીજું એક સ્પેશિયલ કર્તૃત્વ નંબર બે, એશ એવ અસાધુ કર્મ કારયતિ તમ યમ ધોની નિશતિ. જે જીવો ભગવાન તથા ભગવાનના વાલા સંતો ભક્તોના દ્રોહી છે, પોતે તો મોક્ષ માર્ગે ચાલે એમ જ નથી પણ બીજાને ચાલવા દે એવા નથી, એવા પ્રભુના અતિ અણગમતા જીવોને પ્રભુ પોતે જ તે જે રીતે અધોગતિમાં ધકેલાઈ જાય એવા કર્મ ચાઈન કરાવે. બોલો, જોયો ચાઈન એનો પાપનો ઘડો ભરે. પછી તમે કહે છો કે આના આવા કર્મ સંસ્કાર નતા ને કેમ આમ થયું, ભગવાને કરાવ્યું એને કોડાને કડે ચડાવવા, બહુ હાલી નીકળ્યો તો છે ને ભગવાનનું બધે કર્તૃત્વ. ભગવાનની બધામ દખલ છે આ તમને કીધું. માટે પરમેશ્વરને આધીન થયા વિના અને એના ગમતામાં રહ્યા વિના કોઈ દીકરો સુખી થઈ શકે એમ છે નહીં, સમજાણું. ઓલાની વૃત્તિ એવી હતી તો ભગવાને એને એવી રીતે ધકેલી દીધો. ભગવાને કહ્યું છે કે જેના જેવા જ્ઞાન ને જેવા ભાવ હોય એવા હું એને પોષી દઉં છું. આમ અનંત વિશ્વમાં જે કાંઈ બની રહ્યું છે તે બધું એક સર્વોપરી શ્રી હરિ જ પ્રવર્તાવી રહ્યા છે. વાત આમ છે, પણ આ રીતે પદ્રામત ગઢડા પ્રથમના 78માં મહારાજ એવું બોલ્યા, તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે, અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી. તો પછી આને આટલું બધું ડોલાવ્યું, એ તો ભગવાને એને શક્તિ સગવડતા આપી એટલે એને લઈને ડોલાવ્યું, ડોલાવા દીધું. અને અનંત કોટી બ્રહ્માંડ વિશે જે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય થાય છે અને તેને વિશે સુખ દુઃખનો જીવોને જે સંબંધ થાય છે તે સર્વે પુરુષોત્તમના હાથમાં છે. બોલો, જેટલું ભગવાન કરે એટલું જ થાય છે. પ્રથમનો 78, જેટલું ભગવાન કરે એટલું જ થાય છે, કોઈનું કાંઈ હાલતું નથી. માટે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડે. ભગવાન ઈચ્છે તો અત્યારે વરસાદ દેવા માંડે, ન ઈચ્છે છાંટોય ન પડે. જ્યાં ત્યાં ચારે કોઈ ગુજરાતમાં એટલો બધો વરસાદ પડ્યો છે આજ, ક્યાંક ક્યાંક 10-10 ઇંચ ખાઈ ગયો છે. બોલો, આજ વળી વાલાજીએ દયા કરી દાહી નથી આવ્યો. એની ઈચ્છા હોય એમ થાય, એનું ગમતું થવાનું છે. આપણે બધાએ ભગવાનને બહુ લળી લળીને પ્રાર્થના કરવાની છે કે મહારાજ વજ્રામર દ્વિ શતાબ્દી મહોત્સવમાં બધા બહુ ભક્તો આવશે, માણસો આવશે, દયા દ્રષ્ટિ રાખજો. ઉત્સવ બગડે નહીં, હરિભક્તો સંતોના આનંદ બગડે નહીં, એની જવાબદારી હે ભગવાન શ્રી હરિ આપની છે. વાલા ભક્તો, મારી મરજી વિનારે કોઈથી તરણું નવ તોડાય એટલે શ્રી હરિ જડ ચિદ સમગ્ર વિશ્વના શરીરી છે, સ્વામી છે, શેષી છે, અને જગત એમનું અપૃથક સિદ્ધ શરીર છે, સ્વ અને શેષ છે. આમ સર્વ નિયંતાપણું, સર્વ કરતા હર્તાપણું અને સર્વને કર્મ ફળ દેવાપણું એ ત્રણ પ્રકારનું ભગવાનનું અદ્ભુત ઐશ્વર્ય છે, અદ્ભુત ઐશ્વર્ય છે. આવા ભગવાન છે, એનો જો આ રીતે આપણે મહિમા સમજીએ તો ભગવાનમાં હેત થાય અને ભગવાનની વાત મનાય અને ભગવાનની આજ્ઞામાં આનંદથી રહેવાય. આવા ઐશ્વર્યવાન હોવાથી શાસ્ત્રો તેને આવા નામોથી સંબોધે છે, રાજાધિરાજ, સર્વનિયંતા, સર્વ કરતા હર્તા, સર્વ પ્રેરક, પરમેશ્વર, અંતર્યામી, સર્વાંતર્યામી, સર્વ કર્મ ફળ પ્રદાતા, સર્વ કરતા થકા અકર્તા, નિર્વિકારી, વગેરે વગેરે શબ્દોથી શાસ્ત્રો હરિને સંબોધે છે. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પર લઈ થાય,
અગણિત વિશ્વની રે
ગાયે
પાલન પર લઈ થાય,
મારી મરજી વિના રે કોઈ છે તરણું નવ તોડાય,
મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય,
એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી,
એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી,
એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી,
એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી.
મેં તમા આગળ રે વાર્તા સત્ય કહી છે મારી,
મેં તમા આગળ રે
વાર્તા સત્ય કહી છે મારી, આજ મારી ઓરડે હે આવ્યા અવિનાશી અલબેલ કે,
આજ મારે ઓરડે રે હે આવ્યા અવિનાશી અલબેલ
કે, આવ્યા અવિનાશી અલબેલ
આવ્યા અવિનાશી અલબેલ.
હવે એક વાત બહુ અદભુત છે, અદભુતાનંદ સ્વામીની વાત તો આ વાતને સપોર્ટ કરે એવી વાત છે. અને વળી એક દિવસે વડતાલમાં શ્રીજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવના મંદિરની સન્મુખ લીમડા નીચે સભા કરીને બિરાજમાન થયા હતા. તે સમયે વડોદરાના શાસ્ત્રી શોભારામે અદ્ભુતાનંદ સ્વામીને પ્રશ્ન એવો પૂછ્યો છે, સ્વામી તમે તમારા સ્વામિનારાયણને સર્વે અવતારથી મોટા કહો છો, તે કેવી સમજણે કરીને કહો છો તે અમને સમજાવો. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કહે છે, પૂર્વે જે ભક્ત થયા છે ને પૂર્વે જે ભગવાનના અવતાર થયા છે તેમાં જે ભક્તને જે ભગવાનનો મેળાપ થયો છે તે ભક્તએ પોતાને મળ્યા જે ભગવાન તેને નાના જાણ્યા નથી, બધાએ પોતપોતાના ઈષ્ટદેવને બધાથી મોટા જ માન્યા, અને મોટા માને ત્યારે જ સુખ આવે એને ભજવાનો, એમાં શું નવાય છે, હવ હવના ઈષ્ટદેવને હવ હવથી મોટા કે. જો સાંભળો એક પહેલો પક્ષ એની વ્યક્તિ છે, પ્રહલાદજીએ નરસિંહ ભગવાનને સર્વોપરિ જાણ્યા છે ને સ્તુતિ કરી તે વખતે સર્વોત્તમપણે કરીને કરી છે પણ નાના જાણી નથી કરી. એવી જ રીતે નારદજીએ નરનારાયણને જગત કરતા જાણ્યા છે પણ નાના જાણ્યા નહોતા. એવી જ રીતે ભરતજીએ પોતાના ભાઈ જે રામચંદ્ર ભગવાન તેમને સર્વોત્તમ જાણીને પોતાની માએ પોતાને રાજ્ય આપવા સારું રામને લક્ષ્મણને વનવાસ મોકલ્યા તેથી પોતાની માનું મોઢું ન જોયું, અને કહે છે એણે મારા ઈષ્ટદેવ જે રામચંદ્ર તેમને વનવાસ મોકલ્યા તે હેતુ માટે એ મારી મા નહીં એ તો મારી શત્રુ છે એમ જાણી એનું મોઢું ના જોયું ને રાજગાદી ઉપર બેસવા પણ ન ગયા ને બારોબાર રામચંદ્ર ભગવાનની પાસે વનમાં ગયા. અને એમણે જો રામચંદ્રને નાના જાણ્યા હોત તો રાજ્યનો તથા માનો ત્યાગ થાત નહીં, માટે એમણે પણ સર્વથી મોટા જાણ્યા હતા. એવી જ રીતે હનુમાનજીએ પણ રામચંદ્ર ભગવાનને નાના નહોતા જાણ્યા, સર્વોત્તમ જાણ્યા હતા. તેનું કારણ જે રામચંદ્ર ભગવાને વર માગવાનું કહ્યું ત્યારે પોતે દાસત્વ માગ્યું ને પોતાના ઈષ્ટદેવના કામમાં આવે એ વસ્તુ ન માગીને અરક આદિકના પુષ્પ આંકડાના તથા સિંદૂરને તેલ માગ્યું, એવી રીતે દાસપણું માગ્યું. એવી જ રીતે વિભીષણે પણ કાંઈ ઓછા જાણ્યા નથી, તેમજ કૃષ્ણ અવતારના ભક્ત ગોપ ગોપીએ પણ શ્રીકૃષ્ણ ભગવાનને ઓછા જાણ્યા નથી. તેમણે આ જગત કરતા છે એમ જાણીને લોક કુટુંબનો ત્યાગ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને ભજ્યા. એવી જ રીતે ઋષિપત્નીઓએ પોતાના સંબંધીઓને ન ગણીને શ્રીકૃષ્ણ ભગવાનને ભગવાન જાણી એ જમાડવા ગયો, એવી રીતે શ્રીકૃષ્ણ ભગવાનને એમણે ભગવાન જાણ્યા છે, ઓછા ને નાના જાણ્યા નથી. તથા પાંચ પાંડવોએ તથા વિદુરજીએ ઉદ્ધવજીએ અક્રૂરે તથા વ્યાસમુનિએ એ આદિક સર્વએ પોતાને મળ્યા એવા શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી જાણ્યા છે તથા એમના ગ્રંથોમાં એમને સર્વોપરી કયા છે. એવી જ રીતે એક પક્ષમાં તો આ સહજાનંદ સ્વામીના ઉપાસક અમે બધા અગણિત સાધુઓ તથા ગ્રસ્ત ભાઈ ભાઈઓ છીએ, તે સર્વ એમ સમજીએ છીએ જે સર્વે અવતારના અવતારીને સર્વે કારણના કારણને જગતના કરતા એવા આ પુરુષોત્તમ સાક્ષાત છે. આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે તે આ જ છે એમ અમે અમારા ઈષ્ટદેવને સર્વોપરીને સર્વથી મોટા માનીએ છીએ, જેમ પૂર્વના અવતારોના ભક્તો એ પોતાના ઈષ્ટદેવને માન્યા હતા. બોલો અદ્ભુત વાત કરી, એવી એમની મોટપ જોઈને સર્વથી એમને અમે મોટા કહીએ છીએ. આ એક પક્ષે ની વાત કરી. પછી બીજો પક્ષે કયો, અને બીજા પક્ષે થી પણ એમના ચરિત્ર તથા ઐશ્વર્ય પ્રતાપ બહુ જણાવે છે. તે એક સોટી સંતને લાલ તથા પીળો છેડો કરીને આપી, તેથી અનેકને સમાધિ થાય ને ઉઠાડે એવા અગણિત ઐશ્વર્ય જોઈને તથા બાઈ ભાઈની સભા જુદી કરી, તથા પુરુષના અંતરમાંથી સ્ત્રીનો ભાવ કાઢી નાખ્યો, તથા સ્ત્રીના અંતરમાંથી પુરુષનો ભાવ કાઢી નાખ્યો, એવો પ્રતાપ જોઈને તથા અનેક જાતના પરચા તથા સમાધિઓ તે સર્વને જોઈને અમે પૂર્વના અવતારના ઐશ્વર્ય ને આ અવતારના ઐશ્વર્ય પ્રતાપ મેળવતા બહુ જ અધિકપણું જાણ્યું. અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણમાં અમને જણાણું. તેથી આ સ્વામિનારાયણને સર્વ અવતારથી અધિક મોટાને સર્વોપરી કહીએ છીએ. એ વાત ઝીણી બુદ્ધિએ કરીને વિચારે તો સમજામાં આવે, ને એમ ન વિચારે તો તત્કાળ ન સમજાય એવી આ વાત ઝીણી છે. એવી રીતે અદ્ભુતાનંદ સ્વામીએ શોભારામ શાસ્ત્રીના પ્રશ્નનો ઉત્તર કર્યો. ગજબની વાત છે. મહારાજની સાનિધ્ય વડતાલના મંદિરમાં લીમડા નીચે, વાલા ભક્તો, એક વાત સૌને સમજાય એવી અદ્ભુતાનંદ સ્વામી કે, ને વળી અલ્પ બુદ્ધિવાળા હોય એમને સમજાય એવો બીજો ઉત્તર કરું છું. અદ્ભુતાનંદ સ્વામી કહો, હવને સમજાય એવું. તે કેવી રીતે? તો આ સ્વામિનારાયણના મંદિર છે, તથા આચાર્ય સ્વામિનારાયણના છે, તથા બ્રહ્મચારી સ્વામિનારાયણના છે, તથા સાધુ સ્વામિનારાયણના છે, તથા પાળા સ્વામિનારાયણના છે, તથા ગ્રસ્થ સત્સંગી ભાઈ બધા સ્વામિનારાયણના છે એમ કહીએ છીએ. એવી જ રીતે આ સ્વામિનારાયણના પૂર્વે થયા જે સર્વ અવતાર તે પણ આ સ્વામિનારાયણના જ છે. એટલું જ થોડી બુદ્ધિવાળા સમજે તો સર્વોપરી વાત એને સમજાય ગઈ, બીજું સમજવાનું બાકી રહ્યું નહીં. એવી રીતે અદ્ભુતાનંદ સ્વામીએ બે પક્ષની વાત કરી ને મહારાજની સર્વોપરી મહત્તા કહી. તેને સાંભળીને મહારાજ તથા સર્વે સંત તથા સર્વે હરિજન તથા શોભારામ શાસ્ત્રી વગેરે ઘણા બધા રાજી થયા. બોલો, બધા રાજી થયા. ને સ્વામિનારાયણ ભગવાનને ઘણા શ્રેણીથી પગે લાગીને કહે છે, હે મહારાજ, આજ અમારો સંશય તમારી વાત સાંભળીને જાતો હોવો કે છે. એમ કહીને મહારાજને તથા સર્વ સંતને પગે લાગીને પોતાના ઉતારા ઉપર જાતા હવા, અને મહારાજ થાળ થયો એટલે જમવા પધાર્યા, અને સંત પણ જમવા પધાર્યા. એ રીતે અદ્ભુતાનંદ સ્વામીની વાત 213મી થઈ. એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી, મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી. સાચી વાત કરી છે, ખોટી નહીં કરી. શું ગજબની વાત મહારાજ કરે. હવે વાલા ભક્તો, વધારે વાત આવતીકાલે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.